તારીખ 2/10/1981 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 56 અને 57 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 15
અને એવી વસ્તુ ખોવાની ત્યાં પોતે આખો ખોવાઈ ગયો, રોકાઈ ગયો. રૂપિયા, ઘર, સ્ત્રી, શરીર, કૂતરા આદિમાં તું રોકાઈ ગયો. ખોવાઈ ગયો એટલે પોતાને નજરમાં આવતો નથી. પોતાનું સ્વરૂપ પોતાને જાણવામાં આવતું નથી. પોતાનું સ્વરૂપ પોતાની દ્રષ્ટિમાં નજરમાં આવતું નથી. તે જોતો નથી એટલે તે સંબંધે એને કાંઈ દરકાર નથી, એમ કેમ છે? અથવા પોતા પોતે જ પોતાથી અજાણ્યો છે. પોતાની શાંતિ પોતામાં હોવા છતાં પોતાને પ્રાપ્ત નથી. એનું કાંઈ દુઃખ ને એનું કાંઈ ખેદ એને નથી. એની એને કોઈ તકલીફ નથી. એના વિના એને બરાબર ચાલે છે જીવન. એ તો જોવું નથી એટલે એ વિષયમાં એનું કોઈ ધ્યાન નથી, ખ્યાલ નથી. આખો પોતે ખોવાઈ ગયો છે એટલે પોતે આખો પોતાના નજરમાં નથી, જણાતો નથી, અનુભવમાં આવતો નથી. પોતાની શાંતિ પોતાને વિદાતી નથી, અથવા પોતાની શાંતિનો જ પોતે નાશ કરે છે. ખરેખર તો એમ છે કે પોતાને સુખ ને શાંતિનો પોતે જ નાશ કરે છે, પોતે જ અભાવ કરે છે. જે અશાંતિ ઊભી થાય છે એ તો શાંતિનો કચ્ચર ઘાણ કાઢીને ઊભી થાય છે. એ કોઈ જોતો નથી. માણસ નથી કહેતા નુકસાન થાય છતાં ખ્યાલ ન જાય ત્યારે એને એમ કહેવાય કે જોતો નથી આ તને નુકસાન આટલું થાય છે, એમ નથી કહેતા. તને જ આટલું નુકસાન થાય છે એ જોતો નથી, એમ કહેતા. એમ જીવને પોતાને પોતાની સુખ શાંતિનો નાશ થાય છે, પોતાને એનું નુકસાન થાય છે, દુઃખ થાય છે, એને નુકસાન જ છે ને. દુઃખ કોને જોઈએ છે? એ તો એ પોતે જોતો નથી. એવું એને લાગતું નથી. એવું ટેવાઈ ગયો છે દુઃખમાં. પણ એ ટેવાઈ ગયો છે, દુઃખથી પણ ટેવાઈ ગયો છે. અને 12માં સંયોગમાં એક વસ્તુ ખોવાઈ જાય, કોઈ એક ચીજ ખોવાઈ જાય ને ન મળે, ઘરમાં હોય ને પત્તો ન લાગે. પત્તો ન લાગે ક્યારે ખબર પડે? જરૂર પડે અને એની ઉપસ્થિતિ ન હોય ત્યારે એની પાછળ એટલો પ્રયત્ન કરે છે કે પોતે આખો ખોવાઈ ગયો, રોકાઈ ગયો. એ ચીજની પ્રાપ્તિ ને એ ચીજની મેળવવી માટે, શોધખોળ માટે એટલો રોકાય છે કે આખે આખો એ ઉદયમાં એ પોતે અર્પાઈ જાય છે. આમ સામે સામું લીધું છે કે આ બાજુ એ પોતે આખો ખોવાઈ જાય છે એટલે આવો મહાન ચૈતન્ય પરમાત્મા સ્વરૂપ, પરમ સ્વરૂપ, પરમોત્કૃષ્ટ સ્વરૂપ, પરમાદરણીય સ્વરૂપ, પરમ ઉપાદેય સ્વરૂપ, એવો આવો મહાન પદાર્થ, મહાન તત્વ, મહાન ચૈતન્ય સત્તા મહાપ્રભુ, ચૈતન્ય મહાપ્રભુ કહે છે એને. એ આખે આખો એને નજરમાં ન આવે તો એનું કાંઈ એને નથી. અને એક સામાન્ય ચીજ એને નજરે ન મળે તો એની પાછળ આખે આખો અર્પાઈ જાય ને આખો ખોવાઈ જાય છે. ક્ષુદ્ર પદાર્થ પાછળ એ આખા આત્માને રોકે છે જાણે, એટલે એનું સર્વ સામર્થ્યની પાછળ રોકાઈ જાય છે. ઉદયમાં પૂરેપૂરો ગરકાવ થઈ જાય છે, રોકાઈ ગયો, ખોવાઈ ગયો એટલે રોકાઈ ગયો એમ કહેવું છે. ખોવાઈ ગયો એનો અર્થ એ છે કે પોતે રોકાઈ ગયો છે. અહીંયા ખોવાઈ ગયો અર્થ રોકાઈ ગયો છે. પછી ઉદયમાં રૂપિયા હોય, ઉદયમાં એનું ઘર હોય, ઉદયમાં શરીર હોય, ઉદયમાં પરિવારમાં કોઈ સભ્ય હોય, પુત્રાદિ, એમાં જીવ આખે આખો રોકાય છે. અને એમાં રોકાઈને પોતાની દરકાર કરતો નથી. અરે તું વિચાર તો કર કે તું આખો દિવસ ક્યાં રોકાઈ ગયો. સૂતી વખતે એટલો તો વિચાર કર કે આખા દિવસમાં હું આખે આખો ક્યાં રોકાઈ ગયો. ઠીક છે, આખો દિવસ લીધું છે ને, આખો દિવસ પૂરો ક્યારે થાય છે કે એની પ્રવૃત્તિ સૂતી વખતે બધી પ્રવૃત્તિ પછી બંધ છે. હવે સુઈ જવું થાય, આરામ જોઈએ. હવે તો એ પહેલા એક ક્ષણ એ તો વિચાર કર કે આખો દિવસ તું ક્યાં રોકાણો. અરે તું વિચાર તો કર કે તું આખો દિવસ ક્યાં રોકાઈ ગયો. એકની તો જરાક તપાસ, રોજ મેળ મેળવવાની વાત હતી ને, કે તારા પરિણામ કયા કયા પદાર્થ પાછળ આખો દિવસ રોકાણાયાનો તું સરવાળો કાઢ, તો તે તારા પરમ સ્વરૂપ, પરમ ઉપાદેય સ્વરૂપ પાછળ તે કેટલો પ્રયત્ન કર્યો એનો કાંઈક તને વિચારશે તો ખ્યાલ આવે એમ કે હું ક્યાં આખો દિવસ રોકાણો ક્યાં ગયો. હું બહારમાં ને બહારમાં રોકાઈ ગયો ત્યાં ભાઈ આત્મપ્રાપ્તિ કેવી રીતે થાય. શું કહે કે જ્યાં પોતાને છોડીને, પોતાને ભૂલીને, કોઈને કોઈ સંયોગમાં ક્યાંય બહાર ને બહાર જ્યાં રોકાણો છે, સ્વરૂપને છોડીને પછી કોઈ પણ વિષય હો, કોઈ પણ પદાર્થ હો, કોઈ એમ કહે કે અમે બહુ તીવ્ર વિષય કષાયમાં નથી રોકાણા, પણ સામાન્ય અમારો તો ઉદય એવો છે કે સામાન્ય સવારે ઉઠીને પરવાડવું, ત્યાર પછી સ્વાધ્યાય આદિ પૂજા આદિ કરવા, વળી સામાન્ય વાંચન વિચાર કરવા, વળી જમવાના ટાઈમે તો સામાન્ય કે એમાં કે થોડો તીવ્ર વિષય કષાય છે, આહાર જમવાનો પ્રસંગ છે, વળી આરામ કરવો એમાં કંઈ થોડો તીવ્ર વિષય કષાય છે એમ. સામાન્ય અમારો પરિણામમાં જીવન ચાલ્યું જાય છે, પણ એ સામાન્ય વિષય આમ તો શું છે, તીવ્ર કષાય થાય તો હજી એને ખ્યાલમાં આવે છે કે આ કાંઈ બરાબર નથી, આ બરાબર નથી, બહુ ગુસ્સો થાય ને કોઈની સાથે તકરાર થઈ ગયો હોય તો એને એમ થાય આવું નથી હોય તો સારું. પણ સામાન્ય આરામ કરવો અને શરીરથી છે જ આડું થાય એમાં પણ એને એકત્વ બુદ્ધિ થાય, તો આખો આત્મા એમાં રોકાઈ ગયો છે એનો એને ખ્યાલ આવતો નથી. સ્વરૂપ કે જે આરામનું ધામ છે એમાં પરિણમન સમાતા આરામ છે, એના બદલે શરીરને થોડું સાતા થાય ત્યાં આરામ, થોડીક શરીરમાં સાતા ઉપજે ત્યાં આરામ, બેસવા કરતા સુવામાં આરામ. એ કેટલી ભ્રાંતિ છે એનો કોઈ દિવસ એને હિસાબ કાઢ્યો નથી. કઈ રીતે મળી શકે? આરામના ધામને ભૂલીને આરામ કઈ રીતે મળી શકે? કે એ આરામ તો એને ભ્રાંતિગત રીતે જણાયો છે, બાકી ખરેખર આરામ છે એમાં દુઃખ ભાવ છે એમ કેમ ખબર પડે? સવારે 5 વાગે 6 વાગે ઉઠ્યા પછી બપોરે 1-2 વાગે આરામ કરે, 12 વાગે આરામ કરે, એમ થાય કે થોડું ઠીક રહેશે, આરામ મળશે, મને આરામ મળશે, શરીરને આરામ નહીં પણ મને આરામ મળશે, થોડું ઠીક રહેશે. હવે એમાં દુઃખ ને અશાંતિ છે એ હિસાબ ક્યાંથી કાઢે? જ્યાં ઠીકપણાની કલ્પના થાય, ભલે સામાન્ય કષાય છે, કોઈ તીવ્ર કષાય નથી, રોજિંદા ઉદય પ્રમાણેનો વિકલ્પ છે, પણ સ્વરૂપની સાવધાની નથી અને ઉદયિક ભાવમાં એકત્વપણે પ્રવર્તન થાય છે, ત્યાં ભ્રાંતિ તો પૂરેપૂરી જ છે. ભ્રાંતિમાં કઈ ઓછાપણો શું છે? એમ તો છે નહીં, મિથ્યાત્વ તો એટલો ને એટલો છે. કેટલી જાગૃતિ હોય તો સામાન્ય વિકલ્પ આવે ત્યાં પણ એને સ્વરૂપનું લક્ષ્ય રહે, અહીં તો એટલું ધ્યાન ખેંચ્યું છે કે આત્મારથી જીવને કેટલી જાગૃતિ હોય તો એના સામાન્ય પરિણામમાં પણ એને પોતાના સ્વરૂપના લક્ષ્યની જાગૃતિ રહે, એટલો ખ્યાલ કરવો છે. એટલે એમ લીધું કે અરે તું વિચાર તો કર કે તું આખો દિવસ ક્યાં રોકાઈ ગયો, એમ શું એમાં કેવું છે? 56 નંબર. કે આખો દિવસ જે તે પ્રકારના ઉદયિક ભાવમાં સમય વ્યતીત થાય છે, ઉદયના કાળમાં તો તને જાગૃતિ ન રહી, હવે આખા દિવસના ઉદયિક કાર્યો પૂરા થયા પછી કાંઈ વિચાર આવે છે કે આખો દિવસ ક્યાં ક્યાં કઈ રીતે ઉદયિક ભાવમાં તલ્લીન થઈને એકાકાર થઈને પસાર થઈ ગયો, કે જેમાં આખા દિવસ દરમિયાનમાં ક્યાંય જાગૃતિ ન રહી, ક્યાંય સ્વરૂપનું લક્ષ્ય, ક્યાંય સ્વરૂપની સ્મૃતિ ન આવી? એ જાગૃતિ અને જાગૃતિ પૂર્વકની સ્મૃતિમાં કેટલી શક્તિ છે એનો એક પુરાવો છે. ભાઈ પાટા નીચે આવ્યા ને એને એટલો જ વિચાર આવ્યો, નાયક છું ને, નાયક નાયક ગુરુદેવ નાયક છે, આત્મા નાયક છે, અસાધ ન થયા. જો સુધ સાન ગયું હોત તો પછી તો કોઈ સાંભળવામાં ઉપયોગ લગાવવાનો પ્રસંગ છે. શક્તિ કેટલી પરિણામમાં આવે છે, અંદર શક્તિનો કેટલો ભંડાર ભર્યો છે, અમાપ અને બેહદ, કે એની સ્મૃતિ માત્રમાં પરિણામની શક્તિ કેટલી છે, એની જાગૃતિ માત્રમાં પરિણામની શક્તિ કેટલી છે. મિથ્યાત મંદ થાય છે એના પણ અનેક પ્રકાર છે, જેમ કષાય મંદ થાય છે એના પણ અનેક પ્રકાર છે, એમ મિથ્યાત મંદ થાય છે એના પણ અનેક પ્રકાર છે. બહુ બહોળો વિષય છે અને સૂક્ષ્મ વિષય છે. આગળ લીધું ને,
Thank you.
ઉપશમ ઉપશમ ભાવ લીધો ને, યથાર્થ રુચિ સહિતના શુભ ભાવો, વૈરાગ સહિતના શુભ ભાવો, વૈરાગ શુભ ભાવો અને વૈરાગ્ય, એમ જે આમાં પાછળ શુભ ભાવો વૈરાગ્ય અને અને પાછળ લખે ઉપશમ રસથી તરબો હોય છે, એને જુદો પ્રકાર લેવો છે. જેને આત્માની રુચિ પ્રગટે, ભલે એની ભાવનામાં શું વિકલ્પ છે કે મને શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ હો, મને મારા પરમાત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થાવ, એ ભલે એને શુભભાવરૂપ વિકલ્પ હોય, પણ યથાર્થ રુચિ સહિત હોય તો એમાં ફેર છે, અને એ જ ભાવમાં યથાર્થ રુચિ ન હોય તો એમાં ફેર છે. ભાવ એવો જ હોય કે ભાઈ અહીંયા આપણે બીજી તો વાત નથી, શુદ્ધાત્માની અને જ્ઞાયક સ્વરૂપની મુખ્યતા છે, તો પછી શુદ્ધાત્માની પ્રાપ્તિના જ બધા એને ભાવ હોય ને. પણ યથાર્થ રુચિ સહિતના અને યથાર્થ રુચિ રહિતના ભાવમાં ઘણો ફેર છે, શુભ ભાવમાં ઘણો ફેર છે, એ જ પ્રકારે મિથ્યાત્મનમાં ઘણો ફેર છે. અહીંથી વિચારેલો કે દેવ સાચા, દેવ ગુરુ શાસ્ત્ર, એમના સ્વરૂપને વિચારતા અને તત્વજ્ઞાન વિષયક તત્વના સ્વરૂપને વિચારતા મિથ્યાત્મંદ થાય છે. ગ્રહિતનો નથી ત્યાં અગ્રહિત છે, પણ અગ્રહિતે મંદ થાય છે. અને સ્વરૂપની જાગૃતિ આવતા પણ મિથ્યાત્મંદ થાય છે. પણ બે માં ફેર છે, સાચા દેવ ગુરુ શાસ્ત્રના સંયોગમાં સમવસરણ આદિમાં ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળીને અનંતવાર મિથ્યાત્મંદ કર્યું. આ વિશે બહુ સ્પષ્ટ નથી કર્યો ત્યારે, પણ આત્માની જાગૃતિમાં આવીને મિથ્યાત્મંદ થયું હોય એ મિથ્યાતના અભાવને રસ્તે જાય છે. પેલાને મિથ્યાત મંદ થાય અને એમાં જાગૃતિમાં ના આવે તો પાછું તીવ્ર થતા વાર લાગે નહીં. આમ છે એ કસાય છે ને, મિથ્યાત છે ભાઈ પણ કસાય છે, તો એ તીવ્ર મંદતામાં પણ ફેર પડે છે. આ ચોખ્ખો નથી કરી શકતો. આ તો શેમાંથી વિચારે કે આખો દિવસ કહ્યું ને કે અરે તું વિચાર તો કર કે તું આખો દિવસ ક્યાં રોકાઈ ગયો, તો શું મરું છે એની અંદર. કે થોડો હળવો હોય તો ઉદયના પ્રસંગમાં ભલે એને સ્વરૂપની જાગૃતિ ના આવે, પણ હવે આખો દિવસ પૂરા થયા પછી કોઈ પ્રવૃત્તિમાં જયારે એને હવે રોકાવાનું નથી ત્યારે થોડોક વિચાર આવે છે તને, કાંઈક એટલી હળવાશ છે તને કે આખો દિવસ હું ક્યાં રોકાવું, એવો તે વિચાર કર્યો કોઈ દિવસ કે એટલી હળવાશ નથી હવે તું એમ કે ભાઈ મને આત્મપ્રાપ્તિ થતી નથી, તો કહે છે કે ભાઈ આત્મપ્રાપ્તિ તને કેવી રીતે થાય, આત્મપ્રાપ્તિ કરવાની કોઈ જાગૃતિનો અંશ તો તારામાં દેખાતો નથી, તો તને કેવી રીતે થશે. પ્રશ્ન મૂકાશે કોઈ આત્મ પ્રાપ્તિ થવાનો અવસર રહેતો નથી. આમ છે, આખો ખ્યાલમાં આવે છે. આમાં શું કહેવા માંગે છે 56 નંબરમાં, કે જીવને પરપદાર્થની સાવધાની એટલી બધી છે કે એક ચીજ નજડે, ઓફિસનો એક કાગળિયો નજડે ત્યાં એનો ચિતળિયું ઠેકાણે રહે, માણસને ધમકાવે. ત્યાં હું પૂછે વ્યવસ્થા રાખતા નહીં, ઓફિસમાં તમારે વ્યવસ્થા રાખવાની પદ્ધતિ નથી. આમ એક ચીજ ખોવાય તો રૂપિયા, ઘર, શરીર, પુત્ર, રૂપિયા ખોવાઈ જાય, આખું ઘર ખોવાઈ જાય, શરીર જોવાનો પ્રસંગ ઉભો થાય કે પુત્રાદિ જવાનો પ્રસંગ ઉભો થાય, ત્યાં તો કેટલો ખોવાઈ જાય, આખે આખો એમાં ખોવાઈ જાય. એ એમ બતાવે છે કે એની સાવધાની સંયોગમાં કેટલી તીવ્ર છે, અને જો એ સાવધાની સંયોગમાં છે તો સ્વરૂપમાં એ બે સાવધાન છે. સંયોગમાં જાગૃત છે તે અસંયોગી સ્વભાવમાં સૂતેલો છે. જે અસંયોગી સ્વરૂપમાં જાગૃત છે એ સંયોગમાં બે સાવધાન રહે છે. એ સાવધાન રહેતો એવો જ કોઈ સાવધાનીની પ્રવૃત્તિનો કુદરતી પ્રકાર છે. આમ જ હોય, કાં આમ હોય ને ક્યાં આમ હોય, જે સંયોગમાં સાવધાન રહે એ સ્વરૂપમાં સાવધાન રહી શકે નહીં. સ્વરૂપમાં સાવધાન રહે એની સહેજે સંયોગમાં જાગૃતિ ઘટી જાય, ઉપર ઉપરથી ઉપયોગ ચાલે, એની સાવધાની રહેતી નથી. અને સાવધાની રહેતી નથી તેથી નુકસાન જાય છે કોઈને, અને સંયોગમાં સાવધાન રહે છે તેથી લાભ થાય છે. એ તો કોઈ વસ્તુના સ્વરૂપમાં છે, જીવના પરિણામને આધીન સંયોગી પદાર્થનું કોઈ પરિણામ નથી. એ તો જીવને વારંવાર ખપાટ મારે છે, તમાચા મારે છે કે જો તું ઈચ્છે છો એમ હું કાંઈ તારે તારો આધીન નથી, કોઈ તારો તાબેદાર નથી. જળ રજકણો એમ કે છે હું કોઈ તારો તાબેદાર નથી, તું તાબેદાર થવા આવે છો તો એ તો તારી ગુલામી છે, એમાં અમારે હું. તું જાતે કરીને ગુલામગીરી સ્વીકાર તો એ શું જાણે, તારું કામ જાણે, અમારે તો એથી લેવા દેવા નથી. એ જળ પરમેશ્વર છે. શરીર સાજું માંદું થાય ત્યાં આખે આખો રોકાઈ જાય છે. સ્વરૂપની સાવધાની કર, પ્રત્યેક ઉદયના કાળમાં ઉદયમાં સાવધાન થા. શ્રીમતીએ તો બહુ લીધું છે, એમના વચનોમાં આ વિષય બહુ આવ્યો છે. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે, વારંવાર આવા શબ્દો વાપર્યા છે. એ સાવધાની અને જાગૃતિ લાવવાનો વિષય છે. અહીં તો કહે છે કે પ્રત્યેક ઉદયમાં તને જાગૃતિ ન આવે તો હજી પૂછીએ છીએ કે થોડો ઘડવો થયો છું આત્મકાર્ય કરવા માટે, કાંઈ થોડી ઘડવા થઈ છે કે એમાંથી એક દિવસ છું કે આખો દિવસ ક્યાં રોકાણો, એનો કોઈ વખત તને કાંઈ વિચાર આવે છે? એ તો વિચાર છો, હજી જાગૃતિ નથી કાંઈ, પણ જાગૃતિ સંબંધીનો વિચાર છે કે ક્યાંય જાગૃત રહ્યો કે આખો દિવસ ખોવાયેલો ને ખોવાયેલો જ રહ્યો. બહારમાં ને બહારમાં રોકાઈ ગયો, તેને ખ્યાલ આવશે કે શું તો ભાઈ આખો દિવસ બહારમાં ને બહારમાં રોકાઈ ગયો છો, ત્યાં તને આત્મપ્રાપ્તિ કેવી રીતે થશે? કે કોઈ રીતે આત્મ પ્રાપ્તિ છે એ કોઈ અવસર નથી થતા. આ કેમ આત્મ પ્રાપ્તિ થતી નથી? જીવ દેવગુરુ શાસ્ત્રના સંસર્ગમાં આવે છે, આત્મ પ્રાપ્તિની ઉપલબ્ધ ભાવે ઈચ્છા પણ કરે છે, પ્રવૃત્તિ કરે છે ને, દેવગુરુ શાસ્ત્ર સંબંધિત અસોજ્ઞાન સંબંધિત પ્રવૃત્તિ પણ કરે છે, છતાં કેમ આત્મ પ્રાપ્તિ થતી નથી એનો આ રોકડો જવાબ છે, બહુ ચોખ્ખો જવાબ છે. કઈ ક્યાંય સાવધાની નથી, ક્યારે હિસાબ મેળવતો નથી, અને એમને એમ એના પરિણામનું જીવનનું ગાડું ચાલી જાય છે. એને આત્મ પ્રાપ્તિ કેમ થાય કે કેવી રીતે થાય, અનંતકાળે ન થાય. કેટલું બધું ચોખ્ખું કરી દીધું છે, એને વિચાર આવે આત્મ એ વિચારી શકે કે ન વિચારી શકે? ઉપરના સ્તરમાં બેઠેલા છે જ્ઞાનીઓ, એ નીચેના સ્તર વાળાને જાણે છે કે એના પરિણામમાં કેમ ચાલે છે અને શું ચાલે છે, એટલે સ્પષ્ટ કરે છે કે આ પરિસ્થિતિ છે. સારા રોજિંદા જીવનની જો આ પરિસ્થિતિ છે તો એમાં આત્મ પ્રાપ્તિ કેમ થશે? આત્મ પ્રાપ્તિ થવાનો કોઈ અવસર છે? છપ્પન થયો, સત્તાવન. પૂજ્ય ગુરુદેવના શ્રીમુખેથી પોતે જે તત્વને પકડ્યું હોય તેનું મંથન કરવું જોઈએ. આ માર્ગદર્શન છે. હયાતીમાં આ વાત બહાર આવી છે, અથવા પોતે કહે છે ત્યારે ગુરુદેવની ઉપસ્થિતિ છે, એટલે ગુરુદેવને સાંભળનાર જીવોને એક સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના શ્રી મુખે છે જે આત્મતત્વ, જે પરમાત્મ તત્વ સાંભળવા મળે છે, બહુ ઉત્કૃષ્ટ ભાવે સાંભળવા મળે છે. એ કોરા વચન નથી, પણ આત્મતત્વના રસમાં આવીને અનુભવ ભાવમાં રહીને જે વચનોમાં સ્વરૂપનો રણકાર છે, એ વચનોમાં સ્વરૂપનો રણકાર છે, એવા વચનો પકડ્યા હોય એટલે જ્ઞાનમાં કાંઈક તમે ખ્યાલ આવ્યો હોય કે આત્મા બતાવવા માંગે છે, તો એને મંથન કરવું જોઈએ. સાંભળ્યું ને છોડી દીધું, સાંભળ્યું ને ખંખેરી નાખ્યું, સાંભળ્યું એવી રીતે કે કાન ફોસું નીકળી જાય એમ ન કરવું જોઈએ. એમ કહે એનું મંથન એના ઊંડાણમાં જવું જોઈએ. કહેનારને તો ઘણું મંથન ને અનુભવ થયા પછી નીકળેલું છે. એ વચનો નીકળવા પાછળનો એમનો પરિશ્રમ કેટલો એ તો તને અંદાજે આવશે નહીં, અનુમાન કરવું તારા માટે મુશ્કેલ છે. પણ એટલું ઓગે ઓગે લે કે ઘણા મંથનથી ને ઘણા અનુભવથી આ બાર વાત આવે છે, તો આ જીવને પણ એની પાછળ મંથનનો કોઈ પરિશ્રમ માગે એવી ચીજ છે, તને એમને મળી જશે એ ખરેખર વસ્તુની સ્થિતિમાં નથી. સુગાની રીતે એમ કહ્યું કે પકા પકાયા હલવા મળી ગયા, એની બીજી અપેક્ષા છે. ત્યાં તો શાસ્ત્રમાંથી આત્મો વિષે આટલા પડખેથી સ્પષ્ટ કરવો, એ તો એ પ્રકારનો સૂક્ષ્મ માગે છે, અને તો એને ક્યાંથી નીકળે છે. આપણે તો એ પરિશ્રમ કરવો પડ્યો નહીં, અને સીધું જેવું બહાર આવ્યું એવું અહીંયા અનુભવની સાથે એનો મેળ ખાઈ જાય છે, એટલે સ્પષ્ટ થઈ જાય છે. અસમાધાન રહેતું નથી, પૂછવું નથી પડતું કે અહીંયા આપણે આમ કેમ કહ્યું, અથવા અહીંયા આમ કહ્યું ને પહેલા આમ કહ્યું, અમને મેળ ખાતો નથી અંદરમાં, એવું બનતું નથી. પણ એમને પણ એ જ્ઞાનની એ સ્થિતિએ પહોંચવા માટે તો જે પરિશ્રમ કરવો પડ્યો છે, એ તો અંતરંગનો પરિશ્રમ એને પણ કરવો પડ્યો છે. એ વગર પ્રયત્ન ત્યાં સુધી પહોંચ્યા છે એમ છે નહીં. કેટલી વાત છે, કારણ કે સામાન્ય રીતે જે કાંઈ પૂજ ગુરુદેવના શ્રીમુખ સાંભળવા મળે, સમજવા મળે ને સમજણમાં કાંઈ પકડાય, પકડાય એટલે ભલે તને એની સામે દખલ ને અસમાધાન ન રહે અને તને એમ લાગે કે વાત બરાબર છે, ગુરુદેવ કહે છે તે વાત બરાબર છે, તો માત્ર બરાબર છે એમ કરીને તારે છોડી દેવી જોઈએ. ચાલો આપણને સમજાઈ ગયું, હવે વાંધો નથી, આ નથી સમજાણવું એમ નથી. પાછું એ સમજાણું છે એના ઊંડા મંથનમાં એને જવું. આ તો સાંભળવું એની રીત કેવી હોવી જોઈએ એમાં પણ બેનશ્રી માર્ગદર્શન આપ્યું છે. ઠીક, ઘણું કહ્યું, જેનું મંથન કરવું જોઈએ નિવૃત્તિ કાળમાં, પોતાની પરિણતિમાં રસ આવે તેવા પુસ્તકોનું વાંચન કરીને પોતાની લગ્નીને જાગ્રત રાખવી જોઈએ. ઘણી વાત કરી છે. નિવૃત્તિ કાળમાં એટલે રોજ રોજ નિવૃત્તિનો કાળ અવશ્ય લેવો જોઈએ. એમને તો જીવનમાં જ્ઞાન ને ધ્યાન સિવાય કઈ કર્યું જ નથી, કઈ કર્યા જ નથી, એમ કહ્યું તો ચાલે. જીવનમાં જ્ઞાન ને ધ્યાન, બસ મુનિને એક જ વિષય હોય છે ને, જ્ઞાન ને ધ્યાન, એવું નથી. એકવાર ગુરુદેવ સાથે વાત મૂકી, બેનશ્રી વિશે કહેતા હતા, રૂમમાં એકલા બેઠા હતા, જુઓ ને એમ કે આ તો સમજાવવાનો પણ થોડો વિકલ્પ રહે છે ને પોતાના માટે, એમ વાત કરતા એને તો એ પણ ક્યાં છે કે કોઈને સમજાવવું છે, એ કોઈ વાત છે. અંતર સ્વરૂપના પ્રયત્નોમાં પડ્યા છે, એક જ વાત છે, બીજી કોઈ વાત નથી. જાણે એટલે બહારની પ્રવૃત્તિ લગભગ નહીવત છે, એક જ બાજુ એટલે તો આ અહીંથી નીકળે છે. આ જે 53 નંબર છે ને, એમાંથી એ વિષય નીકળે છે, એ પોતાનો અંગત છે વિષય. થોડું એવું કાઉન્ટ ભર્યો હોય તો વાંચનારનું ધ્યાન ખેંચાય, આપણે ત્રિદૃષ્ટિ પ્રકાશમાં અંગત હોય ત્યાં નીચે અંગત નાખીએ છીએ. કે નિવૃત્તિમય જીવનમાં પ્રવૃત્તિમય જીવન ન ગમે, અમારું જીવન નિવૃત્તિમય છે ત્યાં કોઈ પ્રવૃત્તિમય પરિણમન પ્રવૃત્તિમય પ્રસંગો ગમતા નથી. ક્યાં સુધી ગમતા નથી એમ દીધું છે કે શરીરનો રોગ મટવો હોય તો મટે, પણ તેના માટે પ્રવૃત્તિ ન ગમે. હવે બીજી તો ક્યાં વાત કરવી, બીજી વાત કરવી, આ તો હદ બાર નું થઈ ગયું. એટલે થોડી પ્રવૃત્તિનો પ્રકાર છે, નહીં તો એ પ્રવૃત્તિ પસંદ નથી પડતી. અત્યારે પસંદ તો નથી પડતી, બહારનું કાર્ય ઉપાધિ લાગે, બોજા જેવું લાગે અને રૂચે અને અરુચિનો વિષય થઈ જાય. પ્રવૃત્તિ કાંઈ કરવી પડે એનો બોજો લાગે અને એ જરા પણ રૂચે નહીં. વાંચતાને હમણાં સુધી ધ્યાનમાં બેસતા, જ્યાં સુધી ચાલવાની દિવાલે અડી અડીને ચાલવાની, 47 તો દિવાલે અડી અડીને ચાલીને ધ્યાનની રૂમ સુધી પહોંચવાનું શક્ય છે. ત્યાં સુધી ધ્યાનમાં બેસતા વાંચવું અને ધ્યાનમાં બેસવું એ તો ઠીક, આ તો બહાર પ્રવૃત્તિમાં, બાકી તો એ ધ્યાન ખસવાનો તો ક્યાં પ્રશ્ન જ છે. એ તો હાર્ટ એટેક આવે તો પણ ચાલુ રહીએ એ વિશે જોયું હશે. કાંઈ હાર્ટનો એટેક આવે અને હાર્ટ ફેલ થવાની તૈયારી પોતાને ખ્યાલમાં આવે તો એ વિષય તો ચાલુ રહે ને એ ચાલે એ વખતે એ પ્રકારનો ધ્યાન. એ આવશે આગળ એવું કેમ બને છે. અહીંયા કહે છે કે નિવૃત્તિ કાળમાં પુસ્તકોનું વાંચન કરવું, કેવા પુસ્તકોનું વાંચન કરવું, કે પોતાની પરિણતિમાં રસ આવે તેવા પુસ્તકોનું વાંચન કરવું. ઘણા એવું દાપણ કરે છે કે અમને કઈ ચોથા ગુણ સ્થાન વાળે એમના વચનોનું અમને બહુ મહત્વ નહીં, અમને તો આચાર્યોના શાસ્ત્રો મહત્વ, એટલે અમને તો નિવૃત્તિ હોય ત્યારે અમે કઈ શ્રીમદ ન વાંચીએ, અમે કઈ આત્મધર્મ ન વાંચીએ, અમે તો સમય સાર લઈને બેસીએ અને નિયમ સાર લઈને બેસીએ. આ કહેવાના એને પોતાની મતા બતા પોષણ હોય છે. અમને તો વાચાર્યોના ઊંચા વચનો છે એ અમને વધારે વાંચવાનું અમે પસંદ કરીએ છીએ. નીચેના જ્ઞાનીઓનું ગ્રહસ્થ જ્ઞાનીઓનો અનુભવ પ્રકાશ ને એ તો ગ્રહસ્થીમાં લખેલું છે. શ્રીમદજી તો ગ્રહસ્થી હતા, ધર્મદાસજી તો હજી ક્ષુલ્લક હતા. ક્યાં કુંદકુંદાચાર્ય, ક્યાં અમૃતચંદ્રાચાર્ય એમ નથી. આ થોડુંક સ્પષ્ટીકરણ છે એ વિષયમાં. નિવૃત્તિ કાળમાં પોતાની પરિણતિમાં રસ આવે તેવા, એટલે એનો અર્થ શું થયો કે તું કોઈ પણ ગ્રંથનું અધ્યયન કે વાંચન કરશ અને તારો ખ્યાલ જાય છે કે મને આમાં રસ પડે છે કે નહીં, સ્વલક્ષ છે કે નહીં. આ નિર્દેશ છે એની અંદર કે વાંચન તો સ્વલક્ષે હોવું ઘટે છે, જો સ્વલક્ષે વાંચન ન હોય તો એ વાંચન તું ગમે તે ગ્રંથનું કર, તારે માટે તો એ કાંઈ કામનું છે નહીં. સંતોષ લઈશ કે મેં 1.5 કલાક વાંચ્યું કે 1 કલાક વાંચ્યું કે 2 કલાક વાંચ્યું, એ તો તારા મિથ્યાતને દ્રઢ કરવાનો પ્રકાર થશે. સંતોષ આવો એ મિથ્યાતનો તીવ્રતાનો દર્શનમોની તીવ્રતાનું લક્ષણ થયું છે. એટલે એ સાથે સાથે એની અંદર થોડું ધ્યાન ખેંચ્યું છે કે પોતાને રસ પરિણતિમાં રસ આવે, એટલે કે પોતાના પરિણમનમાં અધ્યાત્મ રસ કહેવાય, અધ્યાત્મ રસ વધે, અધ્યાત્મ રસની ઉત્પત્તિ થાય, એવા બધા પ્રકાર ભજે છે. જો અધ્યાત્મ રસ ન થતો હોય તો અધ્યાત્મ રસ ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થાય તો એમાં વૃદ્ધિભૂત પણ થાય છે, એ રીતે એની અધ્યાત્મ રસની કેળવણી કાંઈક થાય છે. એવું કોઈ તમે વાંચનના કાળમાં તે તારા વાંચનની પસંદગીનો વિચાર કર્યો છે કે એમને જે આવ્યું એ ફલાણ ગમે તેમ નક્કી કરીને વાંચે રાખે તો કેટલી વાત કરી છે, મર્મ લીધો છે આની અંદર. નિવૃત્તિ કાળમાં દરેક જીવે પોતાની પરિણતિમાં રસ આવે તેવા પુસ્તકોનું વાંચન એને કરવું જોઈએ. અહીંયા એમ ન કહ્યું કે તું નિયમસાર લઈને બેસજે, કેમ કે એમાં દ્રષ્ટિનો વિષય જરા જોરથી થાય પડશે, ભાવનાનો વિષય જરા જોરથી થાય પડશે. ત્યાં તો ભાવના દ્રષ્ટિનો વિષય એમની ભાવનાનો વિષય છે, એકાગ્રતાનો વિષય છે. એમે ન કહ્યું કે તું સામાન્ય જ્ઞાનીના વચન નહીં વાંચતો ને તું સમયસર લઈને બેસી જજે, એમે કહ્યું. તું ચોક્કસ આ જ ગ્રંથ વાંચજે એવી કોઈ લાઈન દોરી નથી આપી, પણ તું નક્કી કરજે. એમાં બે વાત છે, એક તો તને તારું લક્ષ છે કે નહીં, તારી પરિણતિમાં અધ્યાત્મ આવે છે કે નહીં એનું લક્ષ રહે છે કે નહીં એ વાતનું ધ્યાન ખેંચ્યું છે. અને એ વાતનું ધ્યાન ખેંચતા એમ કર્યું છે કે નક્કી તારે કરવાનું છે કે કયા વચનોથી તારા પરિણતિમાં રસ આવે છે. રસ એટલે આત્મરસની વાત છે, બીજા કોઈ આ ગ્રંથો છે નહીં, કોઈ બીજા રસના તો આ કોઈ પુસ્તકો છે નહીં. નિવૃત્તિ કાળમાં પોતાની પરિણતિમાં રસ આવે, એક વાક્યમાં તો કેટલું ભર્યું છે. તેવા પુસ્તકોનું વાંચન કરીને પાછું અહીંયા પૂરું નથી કર્યું. પોતાની લગ્નને જાગ્રત રાખવી જોઈએ. બેનશ્રીને મુખની ભૂમિકા છે આ બધા વચનો જોતા કહેવાની જરૂર નથી કે એમને મુમુક્ષુના જીવનનો ઘણો ઊંડો અભ્યાસ છે. બહુ સ્પષ્ટતાથી એ વિષય એમના જ્ઞાનમાં રહ્યો છે, તેથી ઘણી નાની મોટી ઝીણી મોટી ખૂબીઓ વાળી એમણે વાત કરી છે. ઘણી અનેક પ્રકારની ટેકનિક એમણે બતાવી છે એમ કહીએ તો, અને ઘણા એ વિષયના રહસ્યો ખોલ્યા છે. શું કહે છે કે જીવ જ્યારે આ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, દુનિયાદારીથી કોઈ જુદું છે એવું આ ક્ષેત્ર, એમાં જ્યારે જીવનો પ્રવેશ થાય છે ત્યારે એને એ વિચાર હોય છે કે મારે મારા આત્માનું હિત કરવું. એક એ વિચાર લઈને એક કાર્યની પ્રાપ્તિનું ક્યાંક વિચારથી પણ નક્કી કરીને નિશ્ચય કરીને જે તો એને હજી શું કહેવું, પણ કાંઈ નિર્ણય લઈને નક્કી કરીને આવે છે, એટલે એ અનુસારે પ્રવૃત્તિમાં જોડાય છે. હવે એ અનુસારે પ્રવૃત્તિમાં જોડાય છે ત્યારે મુમુક્ષુ જીવની સ્થિતિ એટલી બધી નબળી છે કે જ્યારે ક્યારેક તો એના જીવનમાં કાંઈ લગ્ન જેવું હોતું નથી, ને ક્યારેક એને કાંઈક લગ્ન થોડી હોય એવું લાગે છે. આમ બે પ્રકાર બજે છે, જોઈ જોવું, તપાસી જોવું. એના મુમુક્ષુ જીવનના 5-25 વર્ષ જે કાંઈ પસાર થયા હોય અહીંયા પ્રવેશ થયા પછીના, એમાં એને તપાસવું કે આ બેન શ્રી કહે છે એવું કાંઈ બન્યું છે કે ક્યારેક ઉગ્રતા આવી હોય કે આ કામ કરવા જેવું છે, અને ક્યારેક પાછું ઠેકાણું ન રહ્યું હોય એવું બન્યું છે, એવું બન્યું છે. એટલા માટે એમ કહ્યું કે આત્મ પ્રાપ્તિની જે લગ્નિ છે એને જાગ્રત રાખવાનો આ એક રીત છે. શું રીત છે? કે એને સદાય રોજિંદા જીવનમાં હર હંમેશ નિવૃત્તિ કાળ રાખવો જોઈએ, અને નિવૃત્તિ કાળમાં એની પોતાની પરિણતિમાં આત્મરસ પ્રગટે તે પ્રકારના ગ્રંથનું એને એને સ્વાધ્યાય અને વાંચન રાખવું, તો એની લગ્ન જાગૃત રહેશે અને નહીં તો લગ્નના ઠેકાણા રહેશે નહીં. બહુ સારી વિચાર છે. પહેલેથી નિવૃત્તિમય જીવન જ રાખ્યું છે, પણ આ તો પ્રવૃત્તિ વાળા જીવન છે એના એવા જીવોને પણ આની અંદર માર્ગદર્શન આપે છે. નિવૃત્તિ કાળમાં પોતાની પરિણતિમાં રસ આવે તેવા પુસ્તકોનું વાંચન કરીને વાંચન કરવું, એટલું નહીં પણ એ વાંચન કરવા પાછળનો આ પ્રકાર એનો હોવો જોઈએ એ એના ખ્યાલમાં મૂક્યો છે, કે જેથી પોતાની આત્મપ્રાપ્તિની જે લગન છે, આત્મપ્રાપ્તિની જે ભાવના છે એ જાગ્રત રહે. જેમ દીવામાં તેલ પૂરે તો દીવો ચાલુ રહે, નહીંતર દીવામાં દિવેલ ન નાખે એને દિવેલ કહે છે. કે દિવેલ એટલે એરંડિયું નહીં, જે કોઈ બળે એને દિવેલ કહે છે. ફ્યુઅલ, ફ્યુઅલ એને કહે છે. દિવેલ એટલે અહીંયા ફ્યુઅલ, જે બળવાને યોગ્ય હોય એને અહીંયા, દીવાને જાગ્રત રાખવાને યોગ્ય હોય તેને દિવેલ કહે છે. દિવેલ શબ્દ તમારામાં પ્રખ્યાત છે કે નહીં? અમારે તો અમારા કુટુંબમાં, વૈષ્ણવ કુટુંબમાં એક રિવાજ રિવાજ હતો, રોજ સાંજ પડે એટલે મંદિરમાં દિવેલ મોકલવાનું. મંદિરમાં આવો દીવો કરે ને ભગવાનની પાસે, એમાં ઘી મોકલે, રોજ થોડું ઘી, ઘીનો લચકો કરી મૂકો, વાટ પણ મૂકે પછી મંદિર આપી આવવાનું. સાંજે રોજ એટલું કામ કરવાનું. ઘરમાં નાનો છોકરો હોય, મોટો હોય, સાંજ પડે એટલે એને સુંદી દે કે આ દિવેલ પૂરી જાવ મંદિર આવ્યો. ગ્રાન્ડ ફાધર નો એને દિવેલ કે મોકલે ઘી, પણ એને કે દિવેલ કે દિવેલ આપી મંદિર આપી આપ. આ દિવેલ છે એમ કેવું છે. આત્માની લગ્નિને જાગ્રત રાખવાનું આ દિવેલ છે, એ રોજે રોજ આપવું જોઈએ. દિવેલ રોજ મોકલવું જોઈએ ને એના ઉપર રોજે રોજ અને જે ગ્રંથમાંથી, પછી શ્રીમદનો ગ્રંથ વાંચતા એને કાંઈક ભાવ વધારે ભાવાનગી થવાતું હોય, સમયસારમાંથી ન થવાતું હોય, અનુભવ પ્રકાશમાંથી ન થવાતું હોય, કોઈ પણ ગ્રંથ એના માટે કોઈ બંધન કે કોઈ કાયદો છે નહીં. પણ એને લગ્નિને જાગ્રત રાખવી જોઈએ. આત્માના ધ્યેયપૂર્વક પોતાની પરિણતિમાં રસ આવે તેવા વિચાર મંથન કરતા અંતરથી પોતાનો માર્ગ મળી જાય છે ને. લાખ કરોડ ને અબજ રૂપિયા દે ને તો આ સલાહ મળે એવું નથી. નાની પાલખી વાળા પાસે જાય તો ખીચું ખાલી કરાવી નાખે એક દિવસ સલાહ લે તો. દુનિયાના જે અર્થશાસ્ત્રીઓ છે, દુનિયાના જે સાયન્ટિસ્ટ ટેકનિશિયનો છે, એની સલાહ લેવા જાય તો એ કાંઈ મફત મળે આયા? એના સાદી અનંતકાળ એને સુધારી દે એ સલાહ છે. અને એ શરત છે કે અમે કાંઈ લેશું નહીં. અમારી એ શરત છે કે અમે કાંઈ લેશું નહીં. એ અમારી પૂર્વ શરત છે. જેમ પેલાની પૂર્વ શરત હોય છે, અમારો આ ચાર છે. મિનિટ મિનિટનો અહીંયા હિસાબ લાગે છે. અહીંયા કે છે કે અમે કાયમ બેઠા છીએ. નિત્યબોધક વાણી છે, તત્કાળ બોધક પણ છે અને નિત્યબોધક પણ છે. અને તે પણ કોઈ પણ પારિશ્રમિક લીધા વિના. તમારે આપવું હોય તો પણ અહીંયા લેવું નથી એમ કે છે. ઠીક છે, આ પ્રકાર છે. આત્માના ધ્યેયપૂર્વક પોતાની પરિણતિમાં રસ આવે એ વાત છે. કઈ રીતે વિચાર મંથન કરવું એને એ સંબંધમાં બહુ ઊંચું સ્પષ્ટીકરણ છે કે એક તને આત્મપ્રાપ્તિનું ધ્યેય હોવું જોઈએ અને તારા ધ્યેયભૂત વિષયમાં આ સિવાય બીજું કાંઈ હોવું જોઈએ નહીં. જો હજી જળ પદાર્થનું પૂજગોળનું રાગનું તને ધ્યેય વર્તે છે, રાગ અને રાગનું ફળ છે બધું જળમાં જાય છે, ત્યાં સુધી તને માર્ગ મળવાનો અવસર નથી. અંદરમાં અંતર્મુખ થવું એવું જે એક સૂક્ષ્માથી સૂક્ષ્મ આત્મના તત્વમ, જે આત્માનું તત્વ છે, એ તને અંદરમાં માર્ગ મળશે નહીં, સૂજશે નહીં, એ અંદરમાં નહીં સૂજે. એટલે એમ કહ્યું કે આત્માના ધ્યેયપૂર્વક અને તે પણ પોતાની પરિણતિમાં રસ આવે તેવા પ્રકારના ગ્રંથના નિમિત્તે એને વિચાર અને મંથન એ પણ આત્મરસપૂર્વક એને જો કરે તો એ કરતા અંતરથી એને પોતાનો માર્ગ મળી જાય છે. સામાન્ય રીતે એમ કહેવાય છે, સ્થૂળ કથનથી એમ કહેવાય છે કે વિચાર કરતા કરતા શુભરાગ, કરતા કરતા શુદ્ધતા નહીં થાય. કેમ કે વિચાર તો શુભરાગ છે ને, કરતા 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 નહીં થાય. અહીંયા કરતા એમ લીધું છે, માર્ગ મળશે એમ લીધું છે, એ સૂક્ષ્મ વિષય લીધો છે. અહીંયા જો વિષય સૂક્ષ્મ ચાલે છે કે આત્માના ધ્યેયપૂર્વક પોતાની પરિણતિમાં રસ આવે તેવા પ્રકારથી, મુખા પ્રકારથી નહીં એમ કહે છે. રસ એ લુખાશથી વિરુદ્ધ છે, આત્મરસ એ લુખાશથી વિરુદ્ધ છે. પોતાની પરિણતિમાં આત્મરસ આવે, અધ્યાત્મરસ આવે, આત્મા સંબંધીનો રસ આવે તેવા વિચાર અને તેવું મંથન એ કરતા કરતા એને અંદરમાંથી પોતાનો માર્ગ મળી જાય છે. અંદરમાં આમ અંતર્મુખ થવું, આમ અંતર્મુખ થવું, એ માર્ગ એને અંદરમાં મળી જાય છે. માર્ગ તો સ્વસંવેદન સ્વરૂપ છે. હવે અહીંથી વિચારીએ, ઉપરથી આ નીચેથી લીધું ને, થોડો આ વિષયને વિચારીએ. માર્ગ છે તો સ્વસંવેદન સ્વરૂપ છે, અને સ્વસંવેદન કેમ થાય એટલું જો મળે તો એને માર્ગ મળ્યો એમ ગણાય, કે બીજું કાંઈ છે. બહુ સીધે સીધું ચોખ્ખું વિચારીએ વિષયને એકદમ સામે લઈને, તો માર્ગ છે એ સ્વસંવેદન સ્વરૂપ છે, અને સ્વસંવેદન હોય ત્યાં એને સ્વરૂપ શ્રદ્ધાન પણ છે, આત્મજ્ઞાન પણ છે, અને આત્મસ્થિરતા પણ છે. દર્શન જ્ઞાનને ચારિત્ર ત્રણે છે, એક સ્વસંવેદનમાં ત્રણે આવી જાય છે. હવે એ સ્વ એટલે પોતે વેદન એટલે વેદન કે જે જ્ઞાનના પર્યાય રૂપ છે અને સ્વમ સમ સમ લીધું ને સ્વમ સ્વસંવેદન સને માથે મીંડું લીધું છે સ્વસંવેદન હવે સંવેદનનો જે સમ છે એની અંદર બધું છે કેમ કે વેદન છે તે જ્ઞાન સ્વરૂપે છે જ્ઞાન છે તે પોતા સ્વરૂપે છે અથવા જ્ઞાનનું જ્ઞાનમાં વેદન છે એ તો છે જ તે જ્ઞાન છે એ પોતે જ વેદન સ્વરૂપે છે એટલે સ્વવેદન સ્વરૂપે છે તે હવે તો વચ્ચેનો શબ્દ જ બાકી રહે છે કે સ્વસંવેદન સંવેદન કેવી રીતે કરવું એમ કે છે કે જે આ જ્ઞાનમાં જ્ઞાન વેદન વર્તી રહ્યું છે તેનો અનુભવ કર જ્ઞાન વેદન નો અનુભવ કર એને સંવેદન કહેવામાં આવ્યું છે જ્ઞાન તો પ્રણમી રહ્યું છે સ્વયં પોતે જ વેદન સ્વરૂપ હોવાથી તે જ્ઞાન વેદન તે સ્વવેદન તો છે જ તે પણ તને રાગનો ને રાગના વિષયરૂપ જળ પદાર્થનું વેદનનું મુખ્યપણું હોવાથી તે સ્વવેદન સંવેદન રૂપે નથી સ્વવેદન હોવા છતાં તે સંવેદન રૂપે નથી તો જે સ્વવેદન વર્તી રહ્યું છે એનો અનુભવ કરતે સંવેદન છે એને સ્વસંવેદન કહેવામાં આવ્યું છે એનું 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 જે એનો જે રીત છે એની જે વિધિ છે એ આટલી શરતે ઉત્પન્ન થાય છે આ એની સબ્જેક્ટ ટુ કન્ડિશન લીધી કે એક આત્માના ધ્યેયપૂર્વક બહારથી એના ધ્યેય બદલતા પ્રવૃત્તિ વિષયક પરિણામોનો સંક્ષેપ કેટલો થાય છે એ તો જે બાંધે ત્યારે સમજાય હું છે આ થોડો ત્યાં સુધી પહોંચીને સમજવાનો વિષય છે જરૂરિયાતના જીવન જરૂરિયાતના કાર્યોમાં ના ઉદયમાં જતા પરિણામોનો સંક્ષેપ અને એ સિવાય દેવ ગુરુ અને શાસ્ત્ર આદિ બાહ્ય શુભ યોગની પ્રવૃત્તિમાં જતા પરિણામોનો સંક્ષેપ બંને પ્રકારની પ્રવૃત્તિમાં જતા પરિણામોનો સંક્ષેપ યથાર્થ પ્રકારે એક જો આત્માનું ધ્યેય બાંધીને ત્યારે એને આવે છે ત્યાં સુધી એ પરિણામમાં યથાર્થ પ્રકારે પ્રવૃત્તિ સંક્ષેપ નથી આવતો આ બહુ મુદ્દાનો વિષય છે અને અહીંયા અહીંથી પછી આગળ વધવાનું એક એક ડગલું છે એ પહેલા એક ડગલું આગળ વધવાનું કોઈ આશા રાખવી તો એ વ્યર્થ છે કોઈ રીતે આગળ વધી શકાય નથી આત્માના માર્ગમાં તો નહીં એટલે અહીંયા પહેલો શબ્દ એ વાંચ્યો છે કે આત્માના ધ્યેયપૂર્વક પોતાની પરિણતિમાં રસ આવે તે પ્રકારના વિચાર ને મંથન પછી એમાં નિમિત્ત સત્શાસ્ત્રો હો સત્શાસ્ત્રો ન હો ને સ્વયં પણ વિચાર મંથન ચાલે ગમે તે પ્રકારે ચાલે સત્શાસ્ત્રો તો એ નિમિત્ત છે બાહ્ય નિમિત્ત છે વિચાર મંથન ચાલવા એ એના પરિણતિનો પ્રવૃત્તિનો પ્રકાર છે કે પોતાની પરિણતિમાં રસ આવે તેવા વિચાર મંથન કરતા કરતા અંતરથી એને જે સ્વવેદન ચાલે છે એના અવલોકનમાં આવવાનો એક પદ્ધતિ ઊભી થાય છે એ વિચાર મંથનમાં સ્વ અવલોકન છે, અનુભવ પદ્ધતિનો પ્રકાર છે, શરૂ થાય છે અવલોકન, એને શરૂ થાય છે કે આ જ્ઞાન થાય છે એને શું થાય છે. જેટલો રાગ અને જ્ઞાન એક સાથે ચાલી રહ્યા છે, પેરેલ ચાલે છે, જેમ બે પાટા એક સાથે હોય છે ટ્રેનના, એમ જ્ઞાન ને રાગ નો પ્રવાહ એક સાથે ચાલી રહ્યો છે એના અવલોકનમાં જાય છે કે રાગ થાય છે એમાં જ્ઞાન ને શું, જ્ઞાન થાય છે એમાં રાગ ને શું, એકને લઈને બીજાને શું, એ અનુભવ કર અવલોકન કરવાની પદ્ધતિમાંથી સ્વવેદન માંથી સ્વસંવેદન સુધી એને માર્ગ મળી જાય છે. એ રીતની વિધિમાં એ પહોંચી જાય છે. એ કરતા વિચાર મંથન કરતા કરતા પોતાનો માર્ગ એને અંદરમાં મળી જાય છે. એ પોતાના અનુભવથી ઘણું માર્ગને પ્રાપ્ત કરવાના રહસ્યને અહીંયા ખુલ્લું કર્યું છે. Okay.